सज्जतानो संग लावे खेती मरंग कार्यक्रम नंबर 47 प्रसारण तारीख 13 दिसंबर 2007।
સ્વતંત્ર ભારતના નાગરિક તરીકે મળેલા ખૂબ મહત્વના અધિકારનો ઉપયોગ કરી ચૂકેલા અને 16મી તારીખે મત આપીને લોકશાહી દેશના નાગરિક તરીકેની પવિત્ર ફરજ અદા કરવા તૈયાર એવા તમામ ખેડૂત મિત્રોને ધન્યવાદ, નમસ્કાર,
મારા પણ ખૂબ હેતથી નમસ્કાર, પ્રણામ.
ઉમા, તને શું લાગે છે, બધા મિત્રો એટલા જાગૃત થઈ ગયા છે કે પોતાના મતાધિકારની કિંમત સમજીને એનો ઉપયોગ કરે છે?
લાલ, મારું તો દ્રઢપણે એવું જ માનવું છે કે આપણે આપણા અધિકારનો ઉપયોગ કરવો જ જોઈએ.
બિલકુલ સાચી વાત.
અને વધુ તો આજે જે મિત્રો ફોન કરશે કે પત્રો લખશે એમને કહી દઈએ કે તમે તમારો સ્પષ્ટ અભિપ્રાય પણ લખી જ મોકલજો, એટલે વધુ ખાતરી થઈ જશે.
ભાઈ, એમ તો આજે આપણી મિત્ર જોડી આવે ને તો પણ વધુ જાણવા તો મળશે.
જોડી આવી જાય છે શંકરભાઈ, પણ તમને વધારે જણાવવા નહીં, જાણવા આવ્યા છે.
એટલે દર વખતે અમારે જ જણાવવાનું?
તો એટલે ખરા છો ભાઈ, તમે તો બીએસસી અને સસ્તા સંઘે તમને બેહાડ્યા છે શીના માટે?
એ વાત સાચી છે ભાભી, ખેડૂત મિત્રોની ખેતીને લગતી કોઈ પણ સમસ્યા હોય એનો ઉકેલ શોધીને તમને બતાવવા માટે.
અને બધા નહીં પણ ઘણા ખેડૂત મિત્રો હવે એ સગવડનો માત્ર ગુરુવારે જ નહીં હો ભાભી, ચાલુ દિવસોએ પણ ઉપયોગ કરવા લાગ્યા છે.
તમારી બધી વાત સાચી, પણ અમારા ખેતીમાં તો કેવું છે ભાઈ, કઈ એક પગમાં હજી તો ઈલાજ કર્યો ના હોય ત્યાં બીજા પગમાં કશીક તકલીફ આઈ નું ઉભી જ હોય છે. હવે આમાં લડવું ચેટલા ઠેકાણ ભાઈ.
પણ એના માટે કઈક અંશે આપણે ખેડૂતો જ જવાબદાર છીએ કે નહીં? અહીંથી અમે કેટલી વાર કહી ચુક્યા છીએ કે બિયારણ આપણા વિસ્તારને અનુકૂળ હોય અને સરકારના ખેતીવાડી ખાતાએ અથવા કૃષિ યુનિવર્સિટીએ જેની ભલામણ કરી હોય એ બિયારણ જ વાવવું જોઈએ.
બિલકુલ,
આપણે તો એનો અમલ કરતા જ નથી.
અને એથી આગળ કહું તો વાવતા પહેલા જ જો ફૂગનાશક અને ચૂસ્યાનાશક દવાનો પટ આપીને જ વાવ્યું હોય તો રોગ કે જીવાત ઓછા આવે અને ખર્ચ પણ ઓછો જ થાય.
બિલકુલ.
પણ એ જીવાત આપણે રાખતા નથી ને પછી રોગ કે જીવાત આવે ત્યારે દવા શોધવા જઈએ.
અને પછી અમારી જેમ પાછળ થી પ્રોબ્લેમ થાય તાણે દોડીએ છીએ શંકરભાઈ પોહે.
છોનારો, મેં ઘઉં વાયતી વખતે નતું પૂછ્યું, તમારા બાપાને 3-4 વાર પૂછેલું કે બિયારણ સુધરેલું છે ને, બિયારણ સુધરેલું છે ને, છે ને, તો શું બોલેલા?
હું બોલેલા,
અરે તમે ચિંતા ના કરો, જાઓ લઈ જાઓ અને જલ્દી વાઈ દો. પચ્ચી દાડે પેલો બલાડો અને ચીલ જેવા નિંદો મણ માં ઉગી નીકળેલા. હવે કોને કેવા જાઉં?
પસાભાઈ, એમાં બિયારણનો જ વાંક હોય એવું નથી.
તાણા
ઘઉંમાં કે જીરુમાં કેટલીક વાર ખાતર પૂરતું ગળેલું ના હોય કે ઉકરડાનું ખાતર હોય તો એવું બને કે એમાં નિંદામણ પાછળથી વધારે દેખા દે.
હા બ્રો કહેતી ભાભી, મેં કહ્યું તું કે એવું ખુલ્લું ઉકરડાનું ખાતર ના લ્યો, પણ આ ન બને.
પછી ભાઈ, આ તો તમારી ભૂલ છે, તમારી ભૂલ તો ના જ કરાય.
બોલો,
અરે હેડો, હવે જે થવાનું થઈ ગયું, પણ હવે એનો કોઈ ઈલાજ તો હોય કે ના હોય?
ઈલાજ ઘઉં માટે તો છે જ. પછી ભાઈ,
એમ
હા સાંભળો, ઘઉં 20-25 દિવસ ના થાય ત્યાં સુધી હજી નિંદામણ નો ઉપાય દવાથી શક્ય છે. એટલે કે તમારે દાડિયા ના કરવા પડે, મજૂરોથી કઢાવવું ના પડે. તમે જો 1 એકરે 8 ગ્રામના હિસાબે જો મેટ સલ્ફ્યુરોન ઇથાઇલ 20% EC, નામ લાંબુ જો લખો જરાક, જો હું લખાવું, મેટ સલ્ફ્યુરોન ઇથાઇલ હા 20%, ટૂંકમાં મેટ સલ્ફ યાદ રાખવાનું આપણે.
બરાબર
છે. હા, એ જો છાંટી દઈએ ને તો 1 એકરે 100-110 રૂપિયાના ખર્ચમાં જ બધા નિંદામણનો નાશ થઈ શકે અને ઘઉંને વિકસવાની સારી તક મળે, પરિણામે ઉતારો પણ સારો મેળવી શકે.
પણ ભાઈ, ઈમો તો પહેલો થઈ પેલી દવા, પેલી 2-4,
હા હા હા, એ 2-4-D નિંદામણ નાશક દવા છંટાતી હતી.
કઈ 2-4-D? પણ એ હવે નહીં છાંટવાની.
પણ એ જો ઘઉં થોડા મોટા થઈ ગયા પછી છાંટીએ ને તો છોડ નાનો રહી જતો હતો.
શું કામ નહીં છાંટવાની ખબર પડી ભાભી?
ઘઉંની ડુંડી નાની ને વાંકી થઈ જાય અને ઘઉંના દાણા પણ નાના રહેતા હતા, એટલે કે દાણો ભરાવદાર ના થાય. એટલે હવે 2-4D ની ભલામણ બંધ કરી દેવામાં આવી છે.
મારું બેટું ખરું, જો આ નવું જાણવા મળ્યું કે ના મળ્યું? નહી તો એ દુકાન જઈએ એટલે પેલો દુકાન વાળો તો ફટ લઈને આપેલી કઈ કીધી 2-4D એ જ પકડાઈ જતો.
પછી દેશની કેટલીય કૃષિ યુનિવર્સિટીઓએ તો એનો ઉપયોગ સદંતર બંધ જ કરાવી દીધો છે. વળી આ નવી નિંદામણ નાશક મેટ સલ્ફ્યુરોન ઇથાઇલ 20% EC કઈ મેં તમને ટૂંકું નામ મેટ સલ્ફ્યુરોન
યાદ રહેજો.
હા, મેટ સલ્ફ્યુરોન ઇથાઇલ 20% EC મેટ સલ્ફ ટૂંકમાં નામ યાદ રાખવાનું. અને સાથે 250 ગ્રામ જેટલો એમાં ચીકણો પદાર્થ પણ અપાય. એટલે આપણે જેવી એ દવા છાંટીએ ને એટલે તરત પોળા પાનવાળા નિંદામણ ઉપર એ ચોટી જાય અને નિંદામણના આખા છોડને સૂકવી નાખે. બોલો.
પણ ભાઈ, જીરુમાં તો 15-20 દાડા ચેડે જો નેંદર દેખાય ને તો એનો કોઈ ઈલાજ ખરો કે નહીં?
ભાભી, જીરું ને આપણે કેવો પાક ગણીએ છીએ?
જેના સોરા જેવો.
તો આવા કુમળા ઉભા પાક ઉપર આવી કોઈ પણ નિંદામણ નાશક દવા છાંટીએ તો એનાથી પાક ને પણ થોડી માઠી અસર થાય ને થાય.
આપણે પેલી કહેવત વાળું કીડી ને કોષ નું નામ દેવાય.
એટલે જો 20-25 દિવસના જીરુમાંથી નિંદામણ દૂર કરવા કોઈ દવાની ભલામણ કરે તો પણ આપણે એ દવા નહીં છાંટવી જોઈએ, નહીતર પાકના ઉતારો ઉપર એની અસર ચોક્કસ પડે.
બરાબર.
હા, વાવ્યા પછી 3-4 દિવસે પિયત આપતી વખતે 1 એકરે 1 લિટર પ્રમાણે પેન્ડી મિથાલિન આપ્યું હોય તો નિંદામણ નો ઉગતા પહેલા જ નાશ થઈ જાય છે.
એટલે કે તમે હમણાં જો 3-4 દિવસમાં જ વાવ્યું હોય ને તો એ ખેડૂત મિત્રો પેન્ડી મિથેલિન નો ઉપયોગ કરી શકે.
હા, એ કરાય.
પણ જો મોટું થઈ ગયું હોય તો સારામાં સારો રસ્તો છે પાળીએ પાળીએ ફરીને ખુરપી કે દાંતરડીથી હાથથી જ નિંદામણ દૂર કરવાનું. બરાબર. એનાથી મૂળને પણ થોડી વધારે હવા મળે અને છોડ તાજગીમાં રહે.
હેડો, હવે તમે કહો છો એ તો કરીશું. બરાબર. પણ પેલો સુકારાની બીક તો ત્યાંની ત્યાં જ ઉભી હોય છે કે?
એ તો
ખરી. ઈમો તો એકવાર સુકારો આવ્યો એટલે ખલાસ, જીરુના નામનું નહીં જ નાખવાનું.
ના સાહેબ, એવું થોડું જ છે પશાભાઈ. કેમ, અગાઉ ડોક્ટર પરાશરાજી કહ્યું હતું અને 2-3 અઠવાડિયા પહેલા અમે પણ કહ્યું હતું કે શિયાળુ પાક વાવ્યા પછી 1-1.5 અઠવાડિયામાં જમીનમાં ભીનાશ હોય ત્યારે ટ્રાયકોડરમાં જમીનમાં આપી દઈએ તો 10-15 દિવસમાં બધી ફૂગ આ ટ્રાયકોડરમાં ખાઈ જશે અને પાકમાં ફૂગથી થતા સુકારા જેવા રોગ નહીં થાય.
આ તમે બોલ્યા ત્યારે યાદ આવ્યું જોડે ઝઘડવામાં ઝઘડો બધું ભૂલી જાય છે. મારું બેટું બોલો ડાયરી લખી રાખ્યું. બોલો તો
તમે તો પછી
કરો કરો હજી આખા ગામની પંચાયત કરો. હું રોજે યાદ કરાવું છું. હો ભાભી, હા કે કશું રહી નહીં જવું ને, પણ જવાબમાં તો એવું સાચું કરે છે. આપડે તો બોલવાનું બંધ કરી
દઈએ. ખેતી સાથે મળીને જ કરવાનો વ્યવસાય છે. હવે લડવાનું થોડું બંધ કરો. એમાં કોઈની પણ સલાહ અવગણવી ન જોઈએ, ભાભીની પણ. અને જે કઈ સૂચન થાય એની બરાબર ખાતરી કર્યા પછી એનો અમલ કરવો જ જોઈએ.
ભાઈ બધી વાત સાચી, પણ માનો કે આ ટ્રાયકોડરમાં હાલવાનું રહી જ્યું હોય અને સુકારો તો આઈ જાય તો પછી એનો ઈલાજ તો પેલી કઈ મેન્કોઝેબ જેવી કોઈ દવા છાંટવામાં જઈ.
હા, એમાં તો એ જ રસ્તો છે કે મેન્કોઝેબ અને કાર્બેન્ડેઝિમ જેવી ફૂગનાશક દવા છાંટવી પડે. એ જ રીતે રાયડામાં કે ચણામાં વહેલા વાવ્યા હોય તો ભૂકી છારો આવે તો આ ફૂગનાશક દવા અથવા કેટલાક વળી ગંધકનો પ્રયોગ પણ કરે છે. એ જ યોગ્ય છે, ખરું ને લાગે?
પણ ભાભી, ઉણસાલ વરહાદ છે, એક નોરતા સુધી ચાલ્યો હતો.
હા,
એટલે કપાસમાં સુકારો આવ્યો હતો અને ખાસ કશું ના ઉપજ્યું.
બરાબર છે.
હવે યોન કપાસ કાઢીને ઘઉં આપવા હોય તો વવાય કે નહીં?
ભાભી, ઘઉં બને એટલા જલ્દી એટલે કે 2-4 દિવસમાં હજુ વવાય ને તો બહુ વાંધો ના આવે. પણ પછી તમે એમ કહો કે હજી 15 દિવસ પછી વાવવાના તો બહુ મોડું થઈ ગયું. કારણ કે કોઈ પણ પાકને પાકવા માટે જેટલા દિવસ જોઈએ એ તો જોઈએ, ખરું કે નહીં? પછી હવે એમાં ઘટાડો તો ના જ થાય. અને ઘઉં વાવીએ એટલા મોડા એટલે કે 15 દિવસ પછી તો એનો પાકવાનો સમય આવે ત્યારે ગરમી શરૂ થઈ જાય એટલે દાણા રહી જાય નાના અને ઉપજમાં ખાસ મજા આવે
નહીં.
એના કરતા વહેલો પાકે એવો ચણા કે મસૂરની દાળનો પાક કપાસ કાઢીને લઈ શકાય.
બરાબર.
અને તો એટલું નુકસાન ઓછું કરી શકાય.
શંકરભાઈ, જો આવું પૂછીએ તો આટલો ફરક પડે, ખોટ તો ખરાબ થતો તો બચી જાય કે નહીં?
ભાઈ, એટલે તો અમે બધા ખેડૂત મિત્રોને કહીએ છીએ કે ભાઈઓ બહેનો તમે પૂછતા રહો, પૂછતા રહેશો તો નાની એવી સલાહથી મોટા નુકસાનમાંથી બચી જશો.
એવા પૂછતા પંડિત થનારા ખેડૂત મિત્રો માટે આપણે આ અઠવાડિયાથી શરૂ કરીએ છીએ એક નવો વિભાગ. પછાવે
નવો વિભાગ,
અને એનું નામ રાખીએ છીએ પૂછો સવાલ પૂછવો હોય તે. શું રાખીશું?
પૂછો સવાલ પૂછવો હોય તે.
તો આજ ઈમો કુના સવાલનો જવાબ આલવાના છો.
ભાભી જવાબ અમે નહીં પણ આપણા ગુરુ ખેતી નિષ્ણાત ડોક્ટર પરાશરજી જ એનો જવાબ આપશે, જેથી પૂરેપૂરો ખાતરીબંધ જવાબ મળી રહે. આજે આપણે સવાલ લઈએ છીએ અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના ગામ જૂના પાધરના કેશાજી પુનાજીનો. એમણે પૂછ્યું છે,
આંબાનું ઝાડ વિકસતું નથી તો એની માવજત માટે અમારે શું કરવું જોઈએ?
કેશાજીભાઈ આ છે એનો જવાબ ડોક્ટર પરાશરજી પાસેથી.
કલમ એને વાવી છે, કલમ સાચી રીતની ન બની હોય, એનું જોઈન્ટિંગ જો જયારે બનાવે ત્યારે જે જોઈન્ટ થાય ને સાંધો થાય, સાંધો જો વ્યવસ્થિત ના થયો હોય તો એ ખેડ સુધી કલમ આપણને હેરાન કરે અને એ વ્યવસ્થિત આગળ વધે નહીં. એટલા માટે એકદમ તંદુરસ્ત અને વ્યવસ્થિત જોઈન્ટ થઈ ગયેલી કલમ જ સિલેક્ટ કરવી જોઈએ. વાવ્યા પછી કોઈ જાનવર બકરું કે જાનવર કે ઢોર કે ગાય ભેંસ બકરા બળદે કોઈ જાણી ઉપરની જે મુખ્ય સૂટ હોય એ ઉપરથી બ્રુચિંગ કરી નાખે, ઉપર દેખાઈ ગયું હોય એટલે એને ઘણો ટાઈમ લાગે વધવામાં. પણ જમીન તમે ઉત્તર ગુજરાત અને વિરમગામની આજુબાજુની વાત કરીએ, અમદાવાદ જિલ્લાની જમીન છે રેતાળ અથવા તો ગોરાળું ખરી, તો ત્યાં કૃમિ અને ઉદય અથવા તો આંબાનો મેઘ જે કે એ અથવા એક ઇન્ડાર બેલા નામની એક ઈયળ આવે છે જે થડ ની અંદર પેલા છાલમાં ખોતરે અને હંગાર બહાર કાઢે અને પછી જ્યાં જોઈન્ટ હોય અથવા તો બે ડાળ ભેગી થતી હોય એ જગ્યા એ અંદર ઘૂસી જાય અને એનું જે જીવન છે એ ઈયળ અવસ્થામાં 6 થી 12 મહિના સુધી જીવી શકે છે. એટલે ધીમે ધીમે નુકસાન કરે એટલે આંબો આપણે વધતો ન હોય એવું લાગે. એ ઉપરાંત કદાચ ફૂગ ઇન્ફેક્શન કે આવા નાના કૃમિના નીચે ઇન્ફેક્શન થી ફૂગ અંદર દાખલ થઈ શકે. જયારે વાયવું ત્યારે પાયામાં આપણે એક તો જમીનમાં ખાડા ખોદવા પડે, 1 મીટર બાય 1 મીટર નો ખાડો ખોદીએ તો એની અંદર ઝાડના સૂકા પાન છે, પછી દેશી ખાતર પહોવાયેલું કાર્ય છે એ લગભગ આપણે 50% ખાડો એનાથી ભરીએ અને બાકીનો 50% ખાડો છે માટીથી ભરીએ. ખાડાને આ રીતના ભરીને ઉનાળામાં તપવા દેવાનો અને જયારે ચોમાસાનો વરસાદ ચાલુ થાય ત્યારે આ કલમને એમાં રોપવાની હોય. એના ઉપાય માટે એમાં થડમાં ક્લોરોપાયરીફોસ અથવા એન્ડોસલ્ફાટ દવા પણ સાથે નાખી શકાય જયારે વાવતી વખતે.
કેશાજી સંતોષ ને,
પણ હવે આજ તમે સવાલ પૂછો ને બધા ખેડૂત ભાઈઓ બુનો સંતોષ થાય એવો જવાબ આપો તો જ ખરા કહું.
બસ
ચંપા ભાભી એ પણ તૈયાર જ છે. તો લખો મિત્રો, ઘઉં મોટા થયા પછી એમાંથી નિંદામણ દૂર કરવા નવી કઈ દવા વાપરવાની ભલામણ કરાય છે?
ભાઈ હોંભળી લીધો સવાલ,
બોલો બોલો તમે
બોલવા જો.
બોલો બોલો.
ઘઉં મોટા થયા પછી એમાંથી નિંદણ દૂર કરવા નવી કઈ દવા વાપરવા ભલામણ કરાય?
બસ અને દર ગુરુવારની જેમ આજે પણ અમે 95 27 17 235 995 ઉપર તમારા ફોન આવતા રહે ત્યાં સુધી બેઠા છીએ.
અને ચાલુ દિવસે પરેશભાઈ કે રમેશભાઈ કે શિલ્પાબુન તો ફોન પર મળશે.
બસ
એટલે આજે ફોન ના કરી શકાય તો સોમ થી શુકર 11 થી 5 માં જવાબે આલવાનો,
ટૂંકમાં ઓફિસ ના સમયે ફોન કરવાનો જ.
ભાઈ શંકરભાઈ, પણ 44 ના પ્રોગ્રામ માં સાચો જવાબ આલનારા ની અમુજણ તો દૂર કરો. ઈનામ આલો, ઈનામ એની વાત તો કરો.
પછી તૈયાર જ છે મિત્ર. 44 ના કાર્યક્રમ માં અમે પૂછેલું કે એરંડા માં આવતી ગુલાબી ઈયળ ના નિયંત્રણ માટે કઈ દવા નો ઉપયોગ કરવો જોઈએ.
એનો સાચો જવાબ છે મિથાઇલ પેરાથિયોન, ક્વિનાલ્ફોસ, સાયપરમેથ્રિન વગેરે.
તો ફોન અને પત્ર દ્વારા સાચો જવાબ આપનારા માંથી 151 રૂપિયાનું બીજું ઇનામ જીતી જાય છે અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના મોટી રાંતાઈના પટેલ બાબુભાઈ મગનભાઈ,
અને 251 રૂપિયાનું પહેલું ઇનામ જીતી જાય છે રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના ગામ 5 તલાવડાના વિજયભાઈ ભીમજીભાઈ જાદવ.
તમને બેઉ ને અભિનંદન અને બધાને ઢગલાબંધ
અભિનંદન.
ફોન ઉપરાંત પત્ર દ્વારા પણ સવાલનો જવાબ આપવા કે ખેતીને લગતી તમારી મૂંઝવણ જણાવવા અને આજે શરૂ કરેલા નવા વિભાગમાં સવાલ પૂછવા પત્ર લખવાનું સરનામું તો બધા પાસે છે જ,
છતાં યાદ કરાવી દો.
બિલકુલ. સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ, DSC સરકારી ટ્યુબવેલ પાસે, બોપલ, અમદાવાદ 58.
મિત્રો આ છે 47મો કાર્યક્રમ. અને આપણે 50મો કાર્યક્રમ એટલે કે આપણો ગોલ્ડન જ્યુબિલી કાર્યક્રમ ઉજવવાના છે પશાભાઈ. એના માટે ખેડૂત મિત્રોને ખાસ કહી દઉં કે આ કાર્યક્રમની ઉજવણી કઈ રીતે કરવી જોઈએ એ પણ તમે જવાબની સાથે અમને કહેજો, બરાબર ને? કારણ કે તો જ અમારો આ કાર્યક્રમનો હેતુ બર આવશે. બીએસસી અને સજ્જતા સંઘનો હેતુ એ જ છે કે તમને ખેતીમાં ઓછામાં ઓછી તકલીફો પડે, તમારી ખેતી પોષણક્ષમ બને, અને એટલે તો યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગાખાન ફાઉન્ડેશનની સહાયથી આ કાર્યક્રમ તમારા માટે પ્રસારિત થાય છે.
અને હવે અમે બેસીએ છીએ ફોન લેવા અને તમે બેસો ફોન
કરવા.
તો આ સાથે જ રેડિયો પર કહી દઈએ છીએ નમસ્તે, આવજો.